મુંબઈમાં પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈનું તારીખ 23/6/82 પ્રવચનસાર ગાથા 114 ઉપર પ્રવચન, સળંગ પ્રવચન નંબર 24.
પરિણામને જાણવા માટે જુદો પુરુષાર્થ હતો. પર્યાયને જાણવાનો પુરુષાર્થ ન હોય, આત્માને જાણવાનો પુરુષાર્થ હોય. અને આત્મા જ્યાં દ્રષ્ટિમાં લક્ષમાં અનુભવમાં આવ્યો ત્યાં એની જ્ઞાનને પર્યાયમાં સ્વપર પ્રકાશક પણું પ્રગટ થયું. સ્વપ્રકાશક વિના સ્વપર પ્રકાશક પણું સમ્યક પ્રકારે પ્રમાણ ઊંધું થતું જ નથી. અહીંયા સ્વપ્રકાશક શુદ્ધ નથી, એકલો આત્મા જાણો પરિણામ પણ જણાતા નથી. અંદરનું સ્વપર પ્રકાશક પણ, અંદરનું સ્વપર પ્રકાશક પણ દ્રવ્યને જાણવું તે સ્વ અને પર્યાયને જાણવું તે પર, કેમ કે નવ તત્વ પર દ્રવ્ય છે. નવ તત્વ પર દ્રવ્ય છે અને અંતર તત્વ તો શુદ્ધાત્મા છે. શુદ્ધાત્માને જાણવું તે સ્વ અને નવ તત્વના ભેદને જાણવું તે પર. એવું સ્વપર પ્રકાશક પણ ક્યારે પ્રગટ થાય કે પરિણામને જાણવાનું બંધ કરી દે. કરવાનું તો તું છોડી દે, પણ જાણવાનું છોડ, તારા પરિણામને જાણવાનું છોડ. પ્રતિમાને જાણવાનું તો છોડી દે, પણ પરિણામને જાણવાનું છોડી દે. પ્રતિમા સંબંધે થયો શુભ એને કરવાનું ને જાણવાનું છોડ. અને પ્રતિમાની સામે લક્ષ કરતા જે ઇન્દ્રિય નામ થયો એને કરવાનું ને જાણવાનું છોડી દે. આ ત્યારે તને ભગવાન આત્માના બેટા થશે બાપા. ઝીણું તો છે, પણ ઝીણું કોને લાગે છે? વ્યવહારના પક્ષમાં, નિશ્ચયના પક્ષમાં આવ્યો એને ઝીણું લાગતું નથી. એને તો રોમાંચ ઉઠી જાય એવી વાત છે. એવા દીઓને તો રોમાંચ ઉઠશે, આવું મારું સ્વરૂપ છે, હું અનાદિ અનંત એકરૂપ છું. આ નવ તત્વના ભેદો પર્યાય નહીં પરણતો હોવા છતાં, નહીં પરણતો પર્યાય ને નવ રૂપે થતો હોવા છતાં, દ્રવ્યાર્થિક ને નવ રૂપે નહીં થતો, હું એવો નવો રહી ગયો. આવો હું છું એને પણ આશ્ચર્ય થાય. ઘડી વાર તો ઘડી ભર તો અનુભવ ના કાળમાં એને આશ્ચર્ય થઈ જાય. આવું મારું સ્વરૂપ જ્ઞાની ને આશ્ચર્ય થઈ જાય. કેમ કે કોઈ જોયું નતું ને સ્વરૂપ એ લક્ષમાં આવ્યું. આત્માની અનુભૂતિ કે જેનું લક્ષણ આત્મખ્યાતિ તેની પ્રાપ્તિ હોય છે. હવે શુદ્ધ આત્માની દ્રષ્ટિ થઈ, શુદ્ધ નહીં શુદ્ધ આત્માને જાણ્યો ત્યારે જે પરિણામ રહ્યા, પરિણામ થયા અને રહ્યા, પરિણામ થાય છે અને રહે છે, ઉત્પન્ન થાય છે અને નાશ થાય છે, એ પરિણામ, એ પરિણામને જ્ઞાન એનું જાણે છે. એ જ્ઞાન એને જાણે છે તેને અંદરનું સ્વપર પ્રકાશક કહેવામાં આવે છે. બહારના સ્વપર પ્રકાશક ની તો વાત આગમ પદ્ધતિમાં જાય છે, અધ્યાત્મ પદ્ધતિમાં અંદરનું સ્વપર પ્રકાશક હોય છે. અને ઉપાદેય પણ સ્વપ્રકાશક હોય તો અંદરનું સ્વપર પ્રકાશક હોય. સ્વપર પ્રકાશક પણ કથન ચીજ છે, સર્વતા નથી. સ્વપર પ્રકાશક પણ કથન ચીજ છે, સર્વતા નથી. જગતના જેવો સ્વપર પ્રકાશક ના નામે છેતરાઈ જાય છે. જો કથન ચીજ લગાડે તો એને ખ્યાલ આવે છે, આખો સ્વપર પ્રકાશક માં વળી કથન ચીજ કહું છું. લક્ષણ સ્વપ્રકાશક એ લક્ષણ થી આત્મા નો અનુભવ થાય છે ત્યારે તે જ્ઞાન આત્માને જાણતા પર્યાય ને જાણે છે, જણાય છે, એને સફર પ્રકારના ખંડન કહેવામાં જીવની પર્યાય માં જે થાય છે એ થવા યોગ થાય છે, એનો આત્મા કરનાર નથી. થવા યોગ થાય છે એમ જ્ઞાન આત્મ સન્મુખ રેતું થવા યોગ થાય છે એમ પરિણામ ને પરિણામ પ્રતિ ઉપેક્ષા બુદ્ધિ થી જાણે છે. એમ ઘણા માણસ આવેલા જતા હોય જાણે કે માણસ આવેલા જાય એમ આ પરિણામ ધારાવાહી આવે ને જાય છે એમ જાણે છે. પણ પરિણામ મારા છે અને પરિણામ ને હું કરું છું એમ એમાં મમતા ને મોહ રહેતો નથી. દ્રવ્યને જાણતા પરિણામ જણાઈ જાય છે પણ થવા યોગ થાય છે, ન થવા યોગ થયા એમ પણ નહીં, મેં પીડા માટે થયા પરિણામ એમ પણ નહીં. થવા યોગ થવા યોગમાં અકર્તાની ધ્વનિ છે. થવા યોગ થાય છે એમાં આત્મા અકર્તા છે, પરિણામ નો કરતા, પરિણામ નો કરતા પરિણામ છે એના સ્વઉદરે થાય છે, એની જન્મ ક્ષણ થાય છે ત્યારે થાય છે. આઘા પાછા નહીં, બિલકુલ ભાવ ફરે નહીં ને સમય ફરે નહીં. એનો ભાવ જે અનુભવ હોય એ પણ ન ફરે અને એનો કાળ પણ ન ફરે. થવા યોગ થાય છે ત્યારે એનો કરનાર કોણ છે કે જૂના કર્મના ઉદયના સંબંધી થાય છે, માટે નિમિત્ત કરતા એનો જૂના કર્મના ઉદયો છે. હું ત્રિકાળ ઉપાદાન એક ક્ષણિક ઉપાદાન નો કરતા નથી અને ક્ષણિક ઉપાદાન નું હું નિમિત્ત કારણ પણ નહીં, ઉપાદાન કારણ નહીં અને હું નિમિત્ત કારણ પણ નહીં. ધ્યાન રાખજો, જરા દુઃખનું વાત છે. થવા યોગ થાય છે એનો આ ખુલાસો ચાલે છે કે પરિણામ થવા યોગ થાય છે એમાં આચાર્ય ભગવાનને શું કહેવું છે કે ત્રિકાળ જ્ઞાનાનું જે પરમાત્મા છે ત્રિકાળ ઉપાદાન એને કરતો નથી, કેમ કે થવા યોગ થાય એને બીજાના કરતાપણાની અપેક્ષા હોઈ શકે નહીં, કેમ કે સ્વયં સત્કાર કરતા કર્મથી પરિણામ ઉત્પન્ન થાય છે. તેને ત્રિકાળ ઉપાદાન કરતું નથી અને એમાં ત્રિકાળ ઉપાદાન પરિણામ નિમિત્ત પણ થતું નથી. ત્યારે ક્ષણિક ઉપાદાન થી એ થયા માટે કરતા કર્મ પર્યાયમાં પર્યાય નું છે કરતા અને એમાં નિમિત્ત કારણ જૂના કર્મ નો ઉદય. હું એનો ત્રિકાળ ઉપાદાન કરતા એ ત્રિકાળ ઉપાદાન નિમિત્તે થતું નથી. જો ત્રિકાળ ઉપાદાન નિમિત્ત થાય તો પુણ્ય પાપ ના પરિણામ નિમિત્ત થવા જોઈએ. થોડી બુદ્ધિ તો ચલાવવી પડે એવું છે. આત્મા સૂક્ષ્મ છે ને, આત્મા સૂક્ષ્મ છે માટે એને પકડવા માટે જ્ઞાન થોડું સૂક્ષ્મ કરવું જોઈએ. સૂક્ષ્મ કેમ થાય કે વ્યવહારનો પક્ષ છૂટે તો સૂક્ષ્મ થાય. વ્યવહારનો પક્ષ વાળા જીવને જ્ઞાન શું થઈ જાય છે, અરે થતું થતું શું થશે તો પરમાત્મા જાણે. હા કહેવા માટે જીભે ઉપડતી નથી. સર્વજ્ઞ ભગવાને કહેલો વ્યવહાર સત્યાર, બીજાના મતમાં તો નિશ્ચય વ્યવહાર છે નહીં. ત્યારે સર્વજ્ઞ ભગવાને વ્યવહાર શા માટે જણાયો કે નિષેધ કરવા માટે જણાયો? ત્યારે વ્યવહાર શા માટે જણાયો? વિકારી થવા યોગ અને વિકાર કરનાર આ કોઈ નિમિત્ત નૈમિત સંબંધ આત્માથી બાય મૂકી દીધો. આત્માથી બાય થાય છે નિમિત્ત નૈમિત સંબંધ, એમાં આત્માનું કઈ લાગતું વળતું નથી. પરિણામ થાય છે એના સકાળે એના ક્ષણિક ઉપાદાનથી અશુદ્ધ ઉપાદાનથી ત્યારે કર્મને નિમિત્ત કહેવામાં આવે છે. એવો આ કોઈ નિમિત્ત નૈમિત્તિક સ્વભાવથી બાય છે, સ્વભાવથી બાય છે. સ્વભાવમાં એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ દેખાતો નથી. એ બધું ભાવાર્થમાં છે હો, આ બધું ભાવાર્થ માનજો. ટાઈમ મળે તો આમાં બધું લખેલું છે, આનો અર્થ ત્યારે છે. નિમિત્ત નૈમિત્તિક થી સંબંધ થયા હતા, હવે એ કઈ વસ્તુ જ નથી. જો વાંચો જરા, પછી ટાઈમ નહીં મળે, અત્યારે જોઈ લઈએ. પાછું ગેરેજી ની વેપારમાં ગોઠવાઈ જાય ને ચંદ્રકાંતભાઈ, તો પછી ટાઈમ મળે નહીં. રાત્રે આવો ગયામાં તમે માંડ્યું તો કે વાંચતા ભૂલી ગયો છું. રસ નથી, રસ નથી એટલે ભૂલાઈ જાય છે. રસ હોય તો અહીંથી ઘેરે જાય અને જમવા પહેલા વાંચી લે, પછી જમે. હા, પણ ચા મૂકી છે, ચા પીને વાંચો કે ચા પછી મૂકજો, મારે વાંચી લઉં પહેલા. તત્વ છે, તત્વોમાં એકવચન તત્વ રહેલું. શુદ્ધ નૈતિ જોઈએ તો જીવ જ એક ચૈતન્ય ચમત્કાર માત્ર પ્રકાશો પ્રગટ થઈ રહ્યો છે. તે સિવાય જુદા જુદા નવ તત્વો કઈ દેખાતા નથી. પર્યાયથી નહીંની આજ્ઞા બંધ કરે ત્યાં એ પર્યાય નહીંનો વિષય દેખાતો નથી. અને જ્યાં એ ચક્ષુ બંધ કરી ત્યાં દ્રવ્યાર્થિકની ન્યાય ઉગડી ગઈ અને દ્રવ્ય સામાન્ય શુદ્ધ નહીં વળે એક ભગવાન આત્મા અનુભવ આવી ગયો. આ 114 ગાથા જે બહાર આવી છે ને, એમાં જીવો ના એ પ્રકારના ભાગ્ય ઉપાદાન કે એને ટાણે બહાર આવી. એક જીવ ચેતન તે સિવાય જુદા જુદા નવ તત્વો કઈ દેખાતા નથી. ક્યાંથી દેખાય? દ્રષ્ટિ ફરી ગઈ. નવ તત્વના ભેદ ઉપર દ્રષ્ટિ અનાધિકારી હતી. દ્રષ્ટિ ફરીને જ્યાં દ્રવ્ય સામાન્ય ઉપર ગઈ ત્યાં નવ તત્વો કઈ દેખાતા નથી. જુદા જુદા નવ તત્વો છે પ્રાણભાઈમાં, ભાવાર્થમાં. 200 વર્ષ પહેલાનું જયચંદ પંડિતનું છે, આ સોનગઢનું નથી. હિંમતભાઈએ તો અનુવાદ કર્યો ગુજરાતી, હું તો કાંઈ દેખાતા નથી. આ હા, જ્યાં સુધી આ રીતે જીવ તત્વનું, તત્વોનું નહીં, તત્વોનું જ્ઞાન તો એ જ્યારે ભર્યો ત્યારે કર્યું હતું, પણ તત્વનું રહી ગયું જ્ઞાન. સ્વતત્વનું જ્ઞાન રહી ગયું અને નવ તત્વો જે પરદ્રવ્ય છે એ પરદ્રવ્યનું જ્ઞાન ને સિદ્ધાંત કર્યું. પરદ્રવ્ય છે, સ્વતત્વ નથી. જ્યાં સુધી આ રીતે જીવ તત્વનું જાણકણું જીવને નથી ત્યાં સુધી તે વ્યવહાર દ્રષ્ટિ છે. જુદા જુદા નવ તત્વોને માને છે વ્યવહાર દ્રષ્ટિ, મિથ્યા દ્રષ્ટિ. જીવ પૂતગલના બંધ પર્યાય દ્રષ્ટિથી આ પદાર્થો જુદા જુદા દેખાય છે, પણ જયારે શુદ્ધ નથી જીવ પૂતગલ નું નિશ્ચય જુદું જુદું જોવામાં આવે ત્યારે એ પુણ્ય પાપ આદિ સાત તત્વો કઈ પણ વર્તું નથી. એમ હતું કે નવ તત્વો કઈ દેખાતા નથી એમ હતું. આમાં શું કહ્યું છે ને? હોય તો દેખાય ને. આ ધ્રુવમાં ક્યાં ઉત્પાદ હોય છે? સામાન્યમાં ક્યાં વિશેષ છે? સાતતો કાંઈ પણ વસ્તુ નથી. વસ્તુ તો એક શુદ્ધ આત્મા છે, બાકી બધી અવસ્તુ છે. વસ્તુ કેમ? કે આ સ્વ વસ્તુમાં એ વસ્તુ નથી, માટે મારી અપેક્ષા એ અવસ્તુ છે. એનો આશ્રય કરતા મને ધર્મ થતો નથી, માટે મારા માટે અવસ્તુ છે. નિમિત્ત નૈમિત્તિક ભાવથી થયા હતા. નિમિત્ત નૈમિત્તિક ભાવથી ઉત્પન્ન નવ તત્વો થયા હતા. તે નિમિત્ત નૈમિત્તિક ભાવ જયારે મટી ગયો, હાય હાય, કરતા કર્મને કાઢ્યું ને નિમિત્ત નૈમિત્તિકને કાઢો છો કે નથી? નિમિત્ત નૈમિત્તિક જો સ્વભાવ દ્રષ્ટિ જો આત્માને જો એમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય ત્યારે જીવ પૂતગલ જુદા જુદા આથી બીજી કોઈ વસ્તુ સિદ્ધ થતી નથી. આ વસ્તુ તો દ્રવ્ય છે અને દ્રવ્યનો નિજ ભાવ એટલે શુદ્ધ પરમ પારિણામિક ભાવ એ નિજ ભાવ છે. આ નવ તત્વમાં કોઈ ભાવ જીવનો નથી, શાહી ભાવ જીવનો નથી, એ નવો આગંતુક ભાવ છે. કાઈ આદરો જેમ આગંતુક છે ને એમ કઈ હા 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 કેવળ જ્ઞાન ની આરે સંયોગ સંબંધ છે આત્મા ને, અને પરમ પારણાવિક ભાવ ની સાથે નિત્ય તાદાત્મ્ય સંબંધ છે, ત્રિકાળ તાદાત્મ્ય સંબંધ છે, એની સાથે જ રહે છે. તથા નિમિત્ત નૈમિત્તિક ભાવ નો તો અભાવ જ થાય છે. નિમિત્ત નૈમિત્તિક ભાવ નો અભાવ થશે તો સંસાર તત્વ ને ભોગ તત્વ સિદ્ધ નહીં થાય. તારે સંસાર તત્વ ને ભોગ તત્વ સિદ્ધ કરવું છે હવે, કે જીવ તત્વ સિદ્ધ કરવું છે, તારે કરવું છે શું? નિમિત્ત નૈમિત્તિક ભાવ નો તો અભાવ જ થાય છે. માટે શુદ્ધ નહીં થી જીવને જાણવાથી જ સમ્યક દર્શન ની પ્રાપ્તિ થઈ શકે છે. જ્યાં સુધી જુદા જુદા નવ પદાર્થો જાણે શુદ્ધ નહીં થી આત્માને જાણે નહીં, ત્યાં સુધી પર્યાય બુદ્ધિ છે. દસ દિવસ આકાશા ચાલી હતા ઇન્દોર માં, દસ દિવસ એક જ આકાશ એવો માલ આમાં પીરો છે. દસ મહિના ચાલે તો આમાં ભાવ પ્રમાણ ના વેરા છે, આમાં તૂટે એમ નથી. અરે એક વખત નવ તત્વ થી ભેદ પડીને સૂત્ર થી આત્મા ને જાણો, બધું પૂરું થઈ ગયું. મૂળ વાત આવી ગઈ, આ તો જાણવા આવી છે એની વાત હવે શરૂ થાય છે. મૂળ વાત આવી ગઈ, મૂળ સ્વભાવ ને આત્મખ્યાતિ આત્મા ને પ્રસિદ્ધિ થઈ ગઈ, પછી જ્ઞાની થયો. જ્ઞાની થયા પછી એ પોતાના પરિણામ જે પોતામાં થાય છે, પ્રમાણ જ્ઞાન ની અપેક્ષા એ પોતામાં થાય છે. પ્રમાણ જ્ઞાન ની અપેક્ષા એ તમને
જવાબી
ધર્મ શ્રવણ કરવાનો, ધર્મ લોભી ને શ્રવણ કરવાનો, સ્વાધ્યાય નો પરસ્પર ચર્ચા કરવાનો. એક ભાવ પાપ અને એક દ્રવ્ય પાપ એક ભાવ પુણ્ય જીવની પર્યાય અને દ્રવ્ય પુણ્ય જૂના કર્મ નો ઉદય એ બે ને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. કે નિમિત્ત માં જોડાય છે, આત્મા નથી જોડાતો. શું કહ્યું? કર્મના જૂના કર્મના ઉદયમાં ભગવાન આત્મા જે નિરાલંબી તત્વ છે, એ કર્મનું આલંબન નથી લેતો. બહિર્મુખ જે પરિણામ છે, એક કર્મનું આલંબન લે છે અને એક કર્મનું આલંબન છોડે છે. એ લે તો લ્યો અને છોડે તો છોડો. હું તો જે છું તેનો છે અનાદિ અંત રહેલો. આ રીતે ભાઈ આત્માનું નિશ્ચયના પક્ષમાં આવીને સાંભળતો કરો, વ્યવહારનો પક્ષ છોડી દે. વ્યવહારનો પક્ષ છોડી તો વ્યવહાર આવશે ખરો, ગભરાવાની કઈ જરૂર નથી. આ વ્યવહારની વાત કરી, આત્માનો અનુભવ થયો પછી પોતાના પરિણામને જાણે એનું નામ વ્યવહાર છે. પરિણામને કરે એનું નામ અજ્ઞાન, અને દ્રવ્યને જાણતા પરિણામ જણાય એનું નામ વ્યવહાર, અને પરિણામને કરે એનું નામ અજ્ઞાન. શુભ ભાવને કરે અજ્ઞાન, અને આવતા શુભ ભાવ, થતા શુભ ભાવ, જતા શુભ ભાવને દ્રવ્યના લક્ષ્ય રાખીને પરિણામ જણાય એને જાણે જાણેલું પરિણામ કહેવામાં આવે. એ છે બે બંને પાપ અને પુણ્ય છે, ભાવ પાપ અને દ્રવ્ય પાપ. ભાવ પુણ્ય દ્રવ્ય પુણ્ય બે પ્રકારનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ જૂના કર્મના ઉદયની સાથે પરિણામ લે છે. અપરિણામી નથી, અપરિણામી નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય નહીં. એક સમય તો થાય તો છૂટે નહીં. શું કહ્યું? એમ એટલા માટે ભાવ ચોકલા તો પીરો આશ્રવ થવા યોગ મિથ્યા તો વ્રત કષાય યોગ, એમાં મિથ્યા તો નો આશ્રય તો ગયો. અવ્રત કષાય યોગ જેટલા સ્થાને જ્યાં જે આશ્રય હોય તે થવા યોગ થાય છે. ચોથાને યોગ થવા થાય, યોગ થાય પાંચમે પાંચમા ના યોગ આશ્રય ઉત્પન્ન થાય, છઠ્ઠે છઠ્ઠા ને યોગ આશ્રય ઉત્પન્ન થાય, અને તેરમે યોગ નામ નો આશ્રય ઉત્પન્ન થાય. મિથ્યા તો વ્રત કષાય જાય અને યોગ નામ નો આશ્રય થવા યોગ થાય છે. કેવળ ભગવાન એમ જાણે છે કે થવાયો થાય છે, એનો કરનાર હું નથી, એનો કરનાર જૂના ઉદય કર્મના ઉદયથી થાય છે, એ પરિણામ મારાથી થતા નથી. એ બંને આશ્રવ છે, ભાવ આશ્રવ ને દ્રવ્ય આશ્રવ. સંવર રૂપ થવાયો આ ધર્મના પરિણામ થાય છે એમ જણાય છે. એ ધર્મના પરિણામ ને હું કરું છું એમ મારા જ્ઞાનમાં જાણવામાં આવતું નથી. સંવર ધર્મના પરિણામ, સમ્યકના વિચારના પરિણામ થવા યોગ થાય છે. શુદ્ધ નૈતિક શુદ્ધ આત્માને અકર્તા પરે દ્રષ્ટિમાં જ્ઞાનમાં નાયકને લીધો પછી કરતા બુદ્ધિ થતી નથી. સંવર થવા યોગ એના ષટકારકથી સમ્યકના વિચારના પરિણામ થયા કરે છે, શુદ્ધિ પ્રગટ થયા કરે છે. એ થયા કરે છે એનો કરનાર હું નથી, એનો ઉપાદાન કરતા હું નહીં, અને એનો નિમિત્ત કરતા પણ હું નહીં. નિમિત્ત કરતા હું હોઉં તો પહેલેથી હું હતો, કેમ સંવર પ્રગટ ન થયો? માટે હું એનો કરનાર પહેલેથી નથી, વર્તમાનમાં નથી, ને ભાવિ કાળે થઈશ. ઉપાદાન કરતા નહીં ને નિમિત્ત કરતા પણ નહીં. પરિણામનો ઉપાદાન કરતા આત્મા નથી, પરિણામનો નિમિત્ત કરતા પણ આત્મા નથી. પરિણામ નો ઉપાદાન કરતા પરિણામ છે, અને પરિણામ નો નિમિત્ત કરતા જૂના કર્મ નો ઉદય છે. આત્મા જુદો જ પાયો અને જુદો છે, જુદો જાણે છે જ્ઞાની. એ પરિણામ ની સાથે એકત બુદ્ધિ થતી નથી, એ વિભક્ત થયો તે થયો, છતાં પછી વ્યવહાર નહીં. એને અનુભૂતિ કે આત્મા અનન્યપણે વ્યવહાર નહીં કહેવામાં પણ ગુણ ગુણીને કથનચિત અભેદ વિવક્ષાએ અભેદ નહીં વ્યવહાર નહીં આત્મા કહેવામાં આવે છે. પરિણામીને પણ આત્મા કહેવામાં આવે, પણ કેને? અપરિણામી દ્રષ્ટિમાં આવી ગયો એને. સંવરૂપ થવા યોગ સંવાદ સંવારી અને સંવર કરનાર એ બંને સંવર છે. ભાવ સંવર જીવની પર્યાયમાં, દ્રવ્ય સંવર જૂના કર્મ નું રોકાવું, એ દ્રવ્ય સંવર. એ બે નો નિમિત્ત નહીં એક સમર્થ થી થાય છે. એ જૂના કર્મ નું લક્ષ્ય મેં છોડ્યું નથી, જૂના કર્મ નું લક્ષ્ય હું કરતો જ લોકો ને કરતો હું તો છોડું ને. જે પરિણામ જૂના કર્મ નું લક્ષ્ય કરતો હતો ત્યારે આશરો હતો, એ પરિણામે જૂના કર્મ નું લક્ષ્ય છોડ્યું અને મારું લક્ષ કર્યું ત્યારે એ પરિણામમાં સંવર પ્રગટ થયો થવા એવું થાય છે. હું એનો કરનાર નથી. બહુ ઊંચા પ્રકારની ગાથા છે. પ્રણ ભાઈ માગણી કરી કે આ ગાથા દો, સારું છે, બહુ મજાની ગાથા. સંવર થવા યોગ સંવારી અને સંવર કરનાર આ કોલાહલ નો વિષય નથી, વાદ વિવાદ નો વિષય નથી. ધીરો થઈ કેવળ પોતાનું હિત કરી લેવું છે. કોઈ સમાજ, કોઈ સંઘ, કોઈ કુટુંબ, કોઈ શરણભૂત નથી. આજે માનપત્ર તને આપશે ભાઈ, અને કાલે તારું અપમાન કરશે. સંસારી જીવો બધા એવા હો, ધ્યાન રાખજે, ચેતતો રહેજે. માન આપનાર પ્રત્યે પણ મધ્યસ્થ રહેજે, અને અપમાન કરનાર પ્રત્યે પણ તું મધ્યસ્થ રહેજે. સંવર કરનાર એ બંને સંવર છે. ધર્મ ના પરિણામ થાય છે એમ જણાય છે, થવા યોગ થાય છે એમ જણાય છે. હું એને કરું અને જલ્દી હું મોક્ષ કરી દઉં એમ કરતા બુદ્ધિ જ્ઞાની ને થતી નથી. નિર્જરા યોગ શુદ્ધિ ની વૃદ્ધિ, આનંદ ની વૃદ્ધિ, અતિથી શુદ્ધિ ની વૃદ્ધિ ને નિર્જરા કહેવાય. અશુદ્ધિને હાનીને નાસ્તિક ઇન્દ્રિયા કહેવાય અને દ્રવ્ય કર્મ ખરી જાય પ્રથમ છૂટા પડી જાય ને દ્રવ્ય ઇન્દ્રિયા કહેવામાં આવે છે. એમ ત્રણ પ્રકારની જે ઇન્દ્રિયા થાય છે એને જ્ઞાની જ્ઞાયક ઉપર દ્રષ્ટિ રાખતો જ્ઞાયક ને જાણતો જાણતો પરિણામ થવાયો થાય છે એમ ઉપેક્ષા બુદ્ધિ જાણે છે એના પ્રત્યે ઉદાસ છે. હા પરિણામ પ્રત્યે પણ ઉદાસ છે. આ જલ્દી સુધીની વૃદ્ધિ થઈ જાય અને જલ્દી મારો મોક્ષ થાય એને કરતા બુદ્ધિનો દોષ લાગતો ભાવના ભાવે અપૂર્વ ઉત્તર ક્યારે આવતી તો વિકલ્પના ચાવા છે એ તો વિકલ્પના ચાળા છે મારા ચાળા નથી. વિકલ્પ માં ઉઠે છે વિકલ્પ તત્વ માં તો એ ભાવના નો અભાવ છે. આ નિર્વિકલ્પ તત્વ ને આશરે
બંધાવા યોગ ને બંધન કરનાર એ બંને બંધ છે. અસ્થિરતા નો બંધ થોડો થાય એને જ્ઞાની જાણે છે અને એ બંધ માં જૂના કર્મ નો ઉદય નિમિત્ત છે એમ એ જ્ઞાની એને પરિણામ ને જાણે છે અને પરિણામ ના નિમિત્તે પણ ત્રિકાળ ઉપાદાન ને જાણે પરિણામ ના નિમિત્તો પણ જણાય જાય. નિમિત્ત ઉપર લક્ષ નથી પરિણામ ઉપર લક્ષ નથી દ્રવ્ય ઉપર લક્ષ રાખતો પરિણામ ને જાણતો પરિણમી જાય છે.
પરિણામ ને જાણતો પરિણમી જાય છે
દ્રવ્ય ઉપર લક્ષ રાખતો પરિણામે પરિણામ તો એમ એ જાણે છે બાકી પરિણામ ને કરતો મોક્ષ થવા યોગ ને મોક્ષ કરનાર મોક્ષ થવા યોગ થાય છે. હું મોક્ષ ને કરું એ મારો ત્રિકાળ સ્વભાવ નથી અને ક્ષણિક જ્ઞાન જે પ્રગટ થયું એ પણ મોક્ષ ને કરે એવો જ્ઞાન નો સ્વભાવ નથી. જ્ઞાન પરિણામ જીવ સીધી ખ્યાલમાં આવે તો અઘરો છે પણ સીધી ખ્યાલમાં ના આવે તો ગુરુદેવ ના વ્યાખ્યાન 8 ને 3 11 અમૃત જેવા છે. એક માં પર્યાય નું કરતા બુદ્ધિ છોડાવે છે અને એક પર્યાય ને જ્ઞાય બનાવવાનું છોડાવીને જ્ઞાયક ને જ્ઞાય બનાવે છે. પુસ્તક આવી ગયું અમરભાઈ અભિજ્ઞ ચક્ષુ આત્માયું આવી 2000 કોપી છપાવી. હવે 10000 કોપી તો હિન્દીમાં છપાવવાનું એ લોકો 10000 કોપી 10000 કોપી અમારે તો ટૂંકી પડે ઓછી કરવાના માના નીચે પર્યાય દ્રષ્ટિ અને જાણવાના માના નીચે પણ રહી ગઈ. એ ગુરુદેવ જે 114 ગાથા એના ઉપરના 3 વ્યાખ્યાન એ 3 વ્યાખ્યાન તો શુદ્ધ રત્નત્રયની પ્રગટતા કરે એવી ગાથા. અનુભવનો પ્રયોગ કેને જાણવાનું બંધ કરવું અને કેને જાણવાનું શરૂ કરવું પછી શરૂ કર્યું તે પછી
એ મને મોક્ષે, કારણ કે એકને જ પોતાની મેળે પુષ્પા પાછળ સંવંતરા મન મોક્ષની ઉત્પત્તિ સીધી બનતી નથી. તે બંને જીવોને અજીવ છે, અર્થાત તે બબે માં એક જીવ છે અને બીજો અજીવ છે. એ ઉતાવળે શું કાલે લખું જરા કઈ મોક્ષે. પછી ચારિત્ર દશા શોક વધે અને કેવળ જ્ઞાન તથા પૂર્ણ આનંદ પ્રાપ્તિ થાય. એમાં એક આ શાસ્ત્ર દ્રવ્યાનું નવગુણ શાસ્ત્ર નિમિત્ત થાય છે. ભવના અંતનું દુઃખના નાશનો ઉપાય છે. એમાં 13 નંબરની ગાથામાં આચાર્ય ભગવાન ફરમાવે છે કે ઉદાર્થ નહીં, સત્યાર્થ નહીં, પરમાર્થ નહીં, નિશ્ચય નહીં. જ્યારે આત્મા નવ તત્વને જાણે છે ત્યારે તેને સમય પ્રશ્ન થાય છે. તો એમ કહ્યું કે નવ તત્વનું જ્ઞાન કરીને નવ તત્વથી ભિન્ન જે શુદ્ધાત્મા છે એને જ્યારે લક્ષમાં લઈએ ત્યારે એને આત્માનો અનુભવ થાય છે. અનુભવ થાય ત્યારે નવ તત્વના ભેદને નિમિત્ત કહેવામાં આવે છે. શું કહ્યું ફરી નહીં, જેમ સાચા દેવ ગુરુ શાસ્ત્ર નિમિત્ત હોય, સમ્યક દર્શન પ્રગટ થવાનો જ્યારે કાળ હોય, ધર્મની પ્રાપ્તિનો કાળ હોય જ્યારે જીવને, ત્યારે ખોટા દેવગુરુ શાસ્ત્ર નિમિત્ત પણ ન હોય, પણ સાચા દેવગુરુ શાસ્ત્ર જ નિમિત્ત પણ એના યોગમાં આવે છે. યોગાનુયોગ એવું સહજ બને છે. પણ સાચા દેવગુરુ શાસ્ત્રને પણ નિમિત્ત ક્યારે કહેવાય કે એનું લક્ષ છોડીને એને કહેલા આત્માનું આત્મા લક્ષ કરે અનુભવ કરે ત્યારે તેને સમ્યક દર્શન પ્રગટ થાય. એમ નિશ્ચય સમ્યક દર્શન પ્રગટ થાય ત્યારે ભૂત નહીં ગમ નહીં સાચા દેવગુરુ શાસ્ત્રને નિમિત્ત કહેવામાં આવે છે. જો પોતે દેવગુરુ શાસ્ત્ર કહે એમ જો કરે નહીં તો સાચા દેવગુરુ શાસ્ત્રને નિમિત્ત પણ કહેવામાં આવે નહીં. હવે એટલી વાત તો બહાર સંયોગની કરી, હવે અંદર એક નિમિત્તને ઉપાદાનની વાત કરે છે. અંદર આચાર્ય ભગવાન નું શાસ્ત્ર છે, 13 નંબરની ગાથા ઉપર એમને ટીકા કરી છે, એ થોડી મહત્વની છે. એટલે જરા કાલ વાત થઈ હતી, જરા આપણે જોઈ જઈએ, ટૂંકાણમાં બહુ વિસ્તાર નહીં કરીએ, ટાઈમ ટૂંકો છે. શબ્દાર્થ સહિત વિશેષાર્થ, જીવ અજીવ પુંજ પાપ આશ્રમ સંભવ નિજરા બંધ ને મોક્ષ, યહ નવ પદાર્થ હિન્દીમાં છે, યહ નવ પદાર્થ સત્યાર્થપણે નિર્ણય કિયે હુએ, નિશ્ચય કિયે હુએ, વહ જાને હુએ, અભેદ ઉપચાર સે સમ્યક દર્શન કા વિષય હોને કે કારણ સે સમ્યક રૂપ હોતે હૈ, નિશ્ચય સે તો આત્મા કા પરિણામ હી સમ્યક દર્શન હૈ. હવે નિકિતા, નવ પદાર્થો કા યથાર્થ સિદ્ધાંત વ્યવહાર સમ્યક દર્શન હૈ. પેલા સાચા દેવ ગુરુ શાસ્ત્ર નું સિદ્ધાંત તેને વ્યવહાર સિદ્ધાંત કહેવાય, અને પછી નવ તત્વ પણ યથાર્થ જેવું સર્વજ્ઞ ભગવાને તત્વનું સ્વરૂપ કહ્યું છે એમાં કિંચિત માત્ર પણ વિપરીત કે ઓછું અધિકું નહીં. જે આશ્રમ નું સ્વરૂપ કહ્યું હોય ને આશ્રમપણે, સંવર નું સ્વરૂપ કહ્યું હોય ને બરાબર સંવરપણે, એમાં કોઈ પણ પ્રકારની જો ભૂલ હોય તો તે નવ તત્વો એને સમ્યક દર્શનમાં નિમિત્ત કારણ પણ થતા નથી. હવે નિમિત્તની વાત ચાલે છે, ઉપાદાનની વાત હવે આવશે. આ તો ભાવલિંગી સન ક્ષણમાં છઠ્ઠું ને ક્ષણમાં સાતમું આનંદના ભોજન કરનારા મુનિરાજોએ લખેલું છે કે નવ પદાર્થો કા યથાર્થ સિદ્ધાંત, સર્વજ્ઞ ભગવાને જેવા કયા પરિણામ આત્માના તે પ્રકારના પરિણામને તે પ્રકારના પરિણામ પણ જાણવા, એના કારણ કાર્ય જાણવા અને એના ફળ પણ શું છે બરાબર યથાર્થ જાણવું જોઈએ. આશ્રમનું ફળ આકુરતા છે અને સંવર નિજરાનું ફળ એ દેખ સુખ છે, અને મોક્ષનું પરિપૂર્ણ સુખ એનું લક્ષણ છે. એમ જે તત્વનું જે સ્વરૂપ હોય તે તત્વનું તે સ્વરૂપે બરાબર જ્ઞાન અને શ્રદ્ધાનું કરવું, ત્યારે તો એને નવ તત્વને યથાર્થપણે જાણ્યા માન્યા કહેવામાં આવે છે. અને એ નવ તત્વને જેમ છે તેમ જાણે અને એનું લક્ષ્ય કરે તો પણ આત્માનો અનુભવ થઈ શકતો નથી, કેમ કે નિમિત્ત છે. જેમ દેવ સાચા દેવ ગુરુ શાસ્ત્ર નિમિત્ત છે એના લક્ષ્ય પણ સમય દર્શન થાય, એમ નવ તત્વના ભેદનું જેમ છે તેમ જ્ઞાન થયા પછી જો એનું જ અવલંબન રહ્યા કરે તો પણ સમ્યક દર્શનમાં એ નિમિત્ત કારણ થતું નથી. એનું લક્ષ છોડીને આત્માનું લક્ષ કરે અનુભવ થાય ત્યારે એને નવ તત્વને નિમિત્ત કારણ કહેવામાં આવે. નૈમિત્તિક સમ્યક દર્શન પર્યાય પ્રગટ થતા એને નિમિત્ત કહેવામાં આવે એ વાત કરે છે. નવ પદાર્થો કા યથાર્થ સદ્ધાન વ્યવહાર સમ્યક દર્શન હોય, નવ પદાર્થનું સદ્ધાન કરવું તે નિશ્ચય સમ્યક દર્શન નથી પણ વ્યવહાર સમ્યક દર્શન છે. કારણ કે વ્યવહાર શ્રદ્ધાનું કારણ આપે છે, કે શુદ્ધ આત્મ તત્વ કા શ્રદ્ધાન સ્વરૂપ નિશ્ચય સમ્યક કે લિયે યહ નિમિત્ત કારણ હોય. નવ તત્વના ભેદો નિમિત્ત કારણ છે, ઉપાદાન કારણ નથી. કે નવ તત્વને યથાર્થ જેમ છે તેમ જાણે તો એને સમ્યક દર્શન થઈ જાય એવો નિયમ નથી. અગિયારંગ ભણેલો નવ તત્વમાં કઈ પણ ભૂલ કરતો નથી, પણ લક્ષ્ય એનું ન્યા રહ્યા કરે છે. એનાથી ભિન્ન શુદ્ધ આત્મ તત્વની જ્યોતિ એમાંથી શુદ્ધ નહીં દ્વારા એ ખેતીને કાઢી શકતો નથી. ન્યા અટકી જાય છે નવ તત્વના ભેદમાં. એ છે કે નિમિત્ત કારણ હોય, એટલે નિમિત્ત કારણ બે કયા, આમાં એક કયું, એક આપણે ઉપરથી લીધું કે સાચા દેવ ગુરુ શાસ્ત્ર જ નિમિત્ત હોય, ખોટા દેવ ગુરુ શાસ્ત્ર નિમિત્ત હોઈ શકે નહીં. જેને ધર્મ કરવો હોય એને એટલો તો આંતરો પડી જાય, અને પછી નવ તત્વ સર્વજ્ઞ ભગવાને કહ્યા એનો અભ્યાસ કરે જેમ કે તેમ જાણે, જાણીને પછી એનું લક્ષણ છોડે જેમ નિમિત્તનું લક્ષ છોડે એમ નવ તત્વના ભેદનું પર્યાયનું પણ લક્ષ, નવ તત્વ કહો કે પર્યાય કહો, પર્યાયનું લક્ષ છૂટી જાય ને દ્રઢ સ્વભાવનું લક્ષ આવે અનુભવ થાય ત્યારે નવ તત્વને નિમિત્ત કહેવામાં આવે. પછી પેલા નહીં, નૈમિત્તિક અવસ્થા પ્રગટ થાય ત્યારે એને એ પણ ભૂત નૈગમ ને નિમિત્ત છે. કેમ કે જયારે નવ તત્વ નો અભ્યાસ કરતો હોય છે ત્યારે સમય દર્શન થતું નથી. નવ તત્વ થી ભેદ શુદ્ધ આત્માને લક્ષમાં લે છે ત્યારે નવ તત્વ ના ભેદ નું લક્ષ છૂટી જાય છે, છૂટી જાય છે ત્યારે આત્માનો અનુભવ થાય છે. ત્યારે ભૂત નહીં તમ નહીં નવ તત્વ ના ભેદ ને નિમિત્ત કારણ કહેવામાં આવે છે. આગળ નિમિત્ત કારણે ત્યાં શિષ્યને પ્રશ્ન કર્યા કે જો આપને કહા કે નવ પદાર્થ સત્યાર્થ રૂપે જાણે હવે સમ્યક હોતે હૈ તો કહીએ કિસ પ્રકાર સે ઉનકા સત્યાર્થ જાનપના હવે. મેં કહ્યું છે કે ભૂતાર્થ ને સત્યાર્થ ને નવ તત્વ ને જાણતા સમ્યક દર્શન થાય તો અમારે એ નવ તત્વ ને સત્યાર્થ પણે ભૂતાર્થ પણે કેવી રીતે જાણવા, કેવું કે નવ, કેવું કે નવ ને જાણવું અને નવ ને જાણતા સમ્યક દર્શન થાય. ભાષા તો એમ છે, ભૂતાર્થ ને એ નવ તત્વ ને જાણતા સમય પ્રશ્ન થાય, ભાષા એમ છે ને. ત્યારે શિષ્યને પ્રશ્ન થયો કે સત્યાર્થ જ્ઞાનપણે હોવે, એ પ્રશ્ન કા ટીકાકાર યહ ઉત્તર કરતે કહેતે હૈ કે યદ્યપિ યહ નવ પદાર્થ ધર્મ તીર્થ કી વર્તના કે નિમિત્ત નિમિત્ત પ્રથમ અવસ્થા કે શિષ્ય કી અપેક્ષા સે સત્યાર્થ કહે ગયે હૈ. વિકલ્પ વાળી ભૂમિકા છે, આત્માનો અનુભવ થયો નથી, નવ તત્વમાંથી શુદ્ધ નહીં વળે આત્મજ્યોતિ ખેંચવાની શક્તિ હજી પ્રગટ થઈ નથી, એની પહેલા એને અભ્યાસક્રમમાં સવિકલ્પ દશામાં નવ તત્વના ભેદને જેમ છે તેમ જાણે, સર્વજ્ઞ ભગવાને કયા એ પ્રકારે જાણે તો કહે છે કે કહેતે કે યદ્યપિ એ નવ પદાર્થ ધર્મ વર્તના કે નિમિત્ત પ્રથમ અવસ્થા કે શિષ્ય કી અવસ્થા કે સત્યાર્થ કહેવાય હૈ. પેલા અવલોકન નો કાવ હોય જયારે નયન પ્રમાણ થી નવ તત્વો ને આત્મા ના અવલોકન નું કા હોય ત્યારે પ્રથમ અવસ્થામાં સમ્યક દર્શન પૂર્વ ભૂમિકામાં આવા એને નિર્ણય ના વિચારો આવે ખરા. તથાપિ તો પણ અભેદ રત્ન તો એ લક્ષણ નિર્વિકલ્પ સમાધિ કે કાલ ને જયારે એનું લક્ષ છોડીને આત્મા અનુભવમાં આવે છે ત્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં સમ્યક દર્શન નો જન્મ થાય છે. એવો જયારે કાળ આવે છે ત્યારે ઓ કાલ મેં યહ પદાર્થ અભૂતાર અર્થાત અસત્યા રહી અર્થાત શુદ્ધાત્મા કા સ્વરૂપ નહીં રહી. નવ તત્વના ભેદો જે છે એ શુદ્ધ આત્માનું સ્વરૂપ નથી. એ તો નવ તત્વો તો સ્વાન છે, આત્માનો મૂળભૂત અનાદિ અનંત સ્વભાવ નથી. નવે તત્વને સ્વાન કયા સમયસારમાં મોક્ષ તત્વને પણ સ્વાનમાં નાખ્યું ને, કેમ કે મોક્ષ નવો થયો પેલા નહોતો. માટે નવે તત્વો ને જાણીને નવ તત્વનું લક્ષ છોડીને આત્માનું લક્ષ થયું અનુભવ થયો ત્યારે જે કાળે નિર્વિકલ્પ ધ્યાનના કાળમાં નવ તત્વના ભેદ ઉપરથી લક્ષ છૂટી જાય છે, નવ તત્વનું અવલંબન છૂટી જાય છે. નવ તત્વ નિમિત્ત છે, નિમિત્તનું અવલંબન છૂટી જાય છે. ત્રિકાળી સામાન્ય ઉપાદાન જે ભગવાન આત્મા તેનું લક્ષણ થઈ જાય છે, નિમિત્તનું લક્ષ છૂટી જાય છે. પેલા દેવગુરુ શાસ્ત્ર નિમિત્ત હોય એનું લક્ષ છૂટે, પછી એને કહેલા નવ તત્વને જાણીને એનું પણ લક્ષ છોડે ત્યારે આત્માનો અનુભવ થાય. શુદ્ધ આત્મા કા સ્વરૂપ નહીં. ઉસ પરમ સમાધિ કે કાલ મેં ઇન નવ પદાર્થો કે મધ્ય મેં નવ તેનામાં, એમ આવ્યું હતું ને તેનામાં તેમનામાં, એનો અર્થ કરે છે કે નવ પદાર્થો કે મધ્ય મેં શુદ્ધ નિશ્ચય નહીં કરકે એક શુદ્ધ આત્મા હિ ઉદ્યોતમાન હોતા હૈ, પ્રકાશિત હોતા હૈ, પ્રતીતિ મેં આતા હૈ. એક શુદ્ધ આત્મા પ્રતીતિ મેં આવે. નવ તત્વ શ્રદ્ધાનો વિષય બનતો નથી, કેમ કે નવ તત્વના ભેદો સામાન્યમાં નથી, નાયક ભાવમાં પ્રમત અપ્રમત નથી, પ્રતીતિ મેં આતા હૈ યા અનુભવ કિયા જાતા હૈ. એસી જો અનુભૂતિ પ્રતીતિ યા શુદ્ધ આત્મ સ્વરૂપ કી ઉપલબ્ધિ તો હિ નિશ્ચય સમ્યક દર્શન હૈ. હવે દ્રષ્ટિપૂર્વક એક જ્ઞાન પ્રગટ થાય સાગર અવસ્થા નિર્વિકલ્પ ધ્યાનમાં સમ્યક દર્શનની સાથે સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે. અત્યાર સુધી સમ્યક દર્શનની વાત કરી, હવે સમ્યક દર્શનની સાથે સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે એની વાત કરી. વહી નિજ સ્વરૂપ કી અનુભૂતિ નિશ્ચય નહીં સે ગુણ ઓર ગુણી કે અભેદ વિવક્ષા સે શુદ્ધાત્મા કા સ્વરૂપ હૈ અન્ય કોઈ પદાર્થ નહીં હોય યહ તાત્પર્ય હૈ. શું કહે છે કે જ્યારે નવ તત્વના ભેદનું લક્ષ છોડીને અભેદ સામાન્યનું લક્ષ જ્યારે થાય છે ત્યારે પોતાનો ઉપયોગ પોતાના જ્ઞાયક આત્મામાં જોડાઈ જાય છે. જે ઉપયોગ નવ તત્વના ભેદમાં જતો હતો અને નવ તત્વના લક્ષે વિકલ્પની ઉત્પત્તિ થતી હતી એ નવ તત્વનું અવલંબન આશ્રય લક્ષ છૂટી ગયું અને એક શુદ્ધાત્માનું લક્ષ જ્યારે આવે છે ત્યારે ઉપયોગમાં ભગવાન આત્માના દર્શન થાય છે. એ વખતે એ ઉપયોગ આત્માથી અનન્ય થઈ જાય છે, અનુભૂતિ પોતે આત્મા રૂપ જણાય છે, અભેદ નહીં આત્મા છે. તમે તત્વ કહો, તમે જ્ઞાન કહો, તમે ક્યારે કહો ત્યારે જ્ઞાનના પર્યાયમાં ભગવાન આત્મા જે નિશ્ચય નહીં છે પર્યાયથી રહિત છું એમ શ્રદ્ધાનું જ્ઞાન થયું ત્યાં તે પરિણામથી આત્મા અનન્ય થઈને અનુભવમાં આવ્યો. હા હા અનુભૂતિ તે પણ હું ને તમે કહ્યું તે પણ હું એમ ધ્યેયપૂર્વક આખો આત્મા એટલે દ્રવ્ય પર્યાય સ્વરૂપ આખી વસ્તુ પ્રમાણ જ્ઞાનનો વિષય એક સમયમાં એના જ્ઞાનમાં જ્ઞેય બની જાય છે, ધ્યેયપૂર્વક જ્ઞેય બને છે. ધ્રુવનું અવલંબન લેતા ઉત્પાદ ધ્રુવયુક્તમ સત્યનું જ્ઞાન પણ થઈ જાય છે એને અભેદને આત્મા કહેવામાં આવે છે. વહી નિજ સ્વરૂપ કી અનુભૂતિ નિશ્ચય નહીં છે ગુણ ઓર ગુણી, ગુણ એટલે પર્યાય, ગુણ એટલે અનુભવરૂપ સમ્યક જ્ઞાન ચારિત્રના જે પરિણામ છે એને ગુણ કહેવાય, દોષ નથી. વિદ્યાદક વિદ્યા જ્ઞાન ને વિદ્યા ચારિત્રના પરિણામ દોષરૂપ કહેવાય અને સમ્યક જ્ઞાન ચારિત્રના પરિણામ એ ગુણ ટીકાળ ગુણ નહીં પણ દોષ નહીં પણ ગુણ. ગુણ એટલે પર્યાય, ઓર ગુણી એટલે દ્રવ્ય. અભેદ ઈચ્છા છે એમ, અભેદ નહીં એ શુદ્ધ આત્મા કા સ્વરૂપ હૈ, અન્ય કોઈ પદાર્થ નહીં હોય. યહ તાત્પર્ય હૈ. હવે આપણે મૂળ તથા નવ તત્વ પણ નિમિત્ત છે, પણ એ નિમિત્ત પણ ક્યારે કહેવાય કે એનું લક્ષ છોડે અને આત્માનો અનુભવ કરે ત્યારે એને નિમિત્ત કહેવામાં આવે છે. સાચા દેવગુરુ શાસ્ત્ર નિમિત્ત ક્યારે કહેવાય કે એ કહે એમ કરે, એ એમ કહે છે કે મારું લક્ષ છોડી દે અને તું તારું લક્ષ એ અમલમાં મૂકે અનુભવ થાય ત્યારે સાચા દેવગુરુ શાસ્ત્ર ને નિમિત્ત કારણ કહેવામાં. એમ અંદર નું નિમિત્ત હોય, નવ તત્વ ના ભેદો એ અંદર નું નિમિત્ત, ઓલો બહિર નિમિત્ત અંદર નું નિમિત્ત. ઉપાદાન નથી નવ તત્વ, નવ તત્વ ના અવલંબે સમય કથન થતું નથી. નવ તત્વ તો નિમિત્ત છે, જેમ નિમિત્ત ના લક્ષ્ય સમય કથન ન થાય એમ નવ તત્વ ના ભેદો ને પણ ભગવાને નિમિત્ત કયા. વ્યવહાર નહીં વિષય, એનું અવલંબન ને આશ્રય કરતા સમય કથન થાય નહીં, પણ એની મધ્યમાં રહેલો જે શુદ્ધ આત્મા એને લક્ષમાં જયારે લે પર્યાયોને ગૌણ કરે, પર્યાય નું લક્ષ છોડે, પર્યાર્થિક સર્વથા બંધ કરે, નવ તત્વ ને જાણવાની ચક્ષુ સર્વથા બંધ કરી દે, ત્યારે એને ભગવાન આત્મા શુદ્ધ નહીં દ્વારા શુદ્ધ આત્મા ની પ્રાપ્તિ થાય. આ તો ભવના અંતની વાત આમાં આવી છે અને ગુરુદેવ આપણને સમજાવી ગયા છે, કહી ગયા છે, એનું ફરી ફરીને આપણે રટણ કરવાનું છે, મનન કરવાનું, તાજુ રાખવાનું છે. કહી ગયા છે એને પાછું તાજુ રાખવું જોઈએ. નિમિત્ત બે પ્રકારે છે, એક
તો લક્ષ કરે ત્યારે પણ નિમિત્ત કહેવાય, છોડે ત્યારે પણ નિમિત્ત કહેવાય.
લક્ષ કરે ત્યારે નિમિત્ત કહેવાય, એ રાગની ઉત્પત્તિનું કારણ થાય અને એનું લક્ષ છોડીને નિર્વિકલ્પ ધ્યાનમાં વિકરાગી પર્યાય પ્રગટ થાય ત્યારે એને ભૂત નૈગમ નહીં નિમિત્ત કહેવાય. રુજુ સૂત્ર નહીં એમ નિમિત્ત ન હોય તો જ્ઞાન લક્ષ કરે અને અહીંયા સમય દર્શન પ્રગટ થાય એને રુજુ સૂત્ર કહેવાય. એમ ન હોય એનું લક્ષ છૂટે અનુભવ થાય ત્યારે ભૂત નૈગમ નહીં, એટલે અનુભવ પહેલાની પર્યાયમાં એનું લક્ષ જ્યાં હતું તેને નિમિત્તનો આરોપ આપવામાં આવે છે. આ વિષય પરમાત્મા પ્રકાશમાં છે, આ વિષય પરમાત્મા પ્રકાશમાં લીધો છે. એવો પ્રશ્ન કર્યો છે કે વ્યવહાર કારણ અને નિશ્ચય કાર્ય એમ આપ કહો છો, તો જ્યારે શિષ્ય પ્રશ્ન કરે છે કે જ્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં આત્મા જામી જાય ત્યારે તો એનું લક્ષ્ય નિમિત્ત ઉપર વ્યવહાર ઉપર ભેદ ઉપર હોતું નથી, તો એને કારણ ને આને કાર્ય કેમ કહ્યું, તો કહે છે કે એ ભૂત નૈગમ નહીં કહેવામાં આવ્યું છે. ભૂત નૈગમ નહીં એટલે પૂર્વ પર્યાયમાં જે વિકલ્પ હતો એ વિકલ્પ છૂટ્યો અને નિર્વિકલ્પ અનુભવ થયો, પણ એ વિકલ્પ છૂટ્યો માટે નિર્વિકલ્પ અનુભવ થયો એમ પણ નથી. અભાવ સદભાવ નું કારણ થાય, કેમ કે છેલ્લો અંશ મિથ્યાતો ન હતો અને પેલો પ્રગટ અંશ સમ્યક દર્શન થયો, તો મિથ્યાતો નો પર્યાય એ કારણ અને સમ્યક દર્શન કાર્ય એમ નથી. એ અભાવ થઈ ગયું તો એને ઉપચાર થી હેતુ નિમિત્ત કારણ કહેવામાં માટે એને ભૂત નૈગમ નહીં કર્યું. શિષ્ય પ્રશ્ન કર્યો તો એનો ઉત્તર આપ્યો કે ભૂત નૈગમ ને એનું કારણ કાર્ય કર્યું છે. જો તું કારણ કાર્ય વર્તમાનમાં માનીશ કે આ કારણ ને વ્યવહાર કારણ ને નિશ્ચય કાર્ય, તો તારું લક્ષ્ય વ્યવહાર ઉપર થી છૂટે જ નહીં. વ્યવહાર એટલે ભેદ, વ્યવહાર એટલે પર્યાય ના ભેદ ઉપર લક્ષ નહીં છૂટે તારું, લક્ષ છોડી દે અને અભેદ ઉપર લક્ષ લાવતા. જયારે અભેદ નું લક્ષ થયું ને અનુભવ થયો તો પૂર્વ પર્યાયમાં ભેદ ઉપર એનું લક્ષ હતું, તો એને ભૂત નૈગમ નહીં વ્યવહાર કારણ કહેવામાં આવે છે. મૂળ વાત છે આ, વ્યવહાર કારણ ને નિશ્ચય કાર્ય એનો ઝઘડાનો અંત પરમાત્મા પ્રકાશમાં મૂકો. હા, અભાવ છે, અભાવ થઈને એ થયું ને, અભાવ થઈને થયું, બાકી એને વ્યવહાર થી ઉપચાર થી કારણ કહેવામાં, ઉપચાર કહ્યો ને ખરેખર નહીં, ઉપચાર માત્ર, એટલે પૂર્વ પર્યાય નું જ્ઞાન કરાયું એમાં કે પેલા શું હતું પછી શું થયું, જ્ઞાન કરાયું હતું, એ ગયું માટે અહીં છું એમ પણ નથી. કેમ કે એ તો ઉપચાર કયું ને કારણ તરીકે, ખરેખર ક્રિયાના કારકનું કારણ પર્યાય છે. ક્રિયાના જે કારકો છે પર્યાયના, એ પર્યાયનું કારણ ક્રિયાના કારક છે. પર્યાયનું કારણ નિષ્ક્રિય કારક પણ નથી, ગુણ પણ કારણ નથી પર્યાયનું. સમ્યક દર્શનની પર્યાયનું કારણ શ્રદ્ધા નામનો ગુણ નથી. જો શ્રદ્ધા નામનો ગુણ કારણ હોય તો શ્રદ્ધા નામનો ગુણ તો અભવિમાં પણ છે, ને ભવિમાં બધાની પાસે કે કાર્ય આવવું જોઈએ. કાર્ય આવતું નથી માટે ખરેખર એ કારણ નથી. પણ જ્યારે કાર્ય પ્રગટ થાય ત્યારે તેનું અવલંબન લીધું એમ કહેવામાં આવે છે. ખરેખર તો એ સમયનો સત્સમયની યોગ્યતા કારણકારી એમાં તે બધું છે. છતાં આત્માને કારણ કહેવાય, ગુણને પણ કારણ કહેવાય, પૂર્વ પર્યાયની વ્યયને પણ કારણ કહેવાય, દેવગુરુ શાસ્ત્રને પણ કારણ કહેવાય, નવ તત્વના ભેદને પણ કારણ કહેવાય. અરે આ તો ભવના અંતનો, આમાં જો ભાવથી ભણે તો ભણકાર આવ્યો હતો. સોમભાઈ આ પાડે છે, અરે માન મનુષ્ય ગયો, એ આજે હવે રસ્તે થી તો ચડી જશે, પાછા વાળા વાળા ભયા ગયા, કોણ પાછા વાળા. કોઈ શરણ નથી ભાઈ, કુટુંબ પરિવાર શરણ નથી, ધન ધાન્ય શરણ નથી, સંઘ શરણ નથી, આ કોઈ મિત્રો શરણ નથી. આત્માને શરણભૂત હોય તો પોતાનું આત્મા શરણભૂત છે, બાકી બધી વાતો છે, બાકી બધી વાતો. આ સમય શાસ્ત્ર ભાવથી ભણે એને અંદર થી ભંકાર આવે, આ ભાવ નથી હવે એવું. આ શાસ્ત્ર અશરીરી થવા માટે છે, હૃદય હોય છે આ શાસ્ત્ર તો અશરીરી થવાનું જે હોય ને એને હું અશરીરી છું એમ ભણકાર આવે. વર્તમાનમાં અશરીરી છું, આ બધો કોલાહલ છોડીને આચાર્ય ભગવાન ફરમાવે છે પંકજ, બધો કોલાહલ છોડીને, અરે એક છ મહિના તો શું ભેદ જ્ઞાન નો તીવ્ર ત્યાગ કરશે, બધો કોલાહલ છોડી દે, એક ચૈતન્ય પરમાત્મા હું છું, આ નવ તત્વના ભેદોનો પણ મારામાં અભાવ છે, તેથી હું એનો કરતા પણ નથી ને ખરેખર એનો જ્ઞાતા પણ નથી, પણ જ્ઞાયકનો જ્ઞાતા છું. આવી જા અંદર, એને જાણીને એનું જાણપણું પણ છોડવું પડશે, ત્યારે ભગવાન આત્માના દર્શન થશે. એ તો 114 દાખલામાં બધી વાત આવી હતી સ્પષ્ટ, ગુરુદેવે કહ્યું એટલે વધારે કહેવાની હિંમત મહાપુરુષનો ઓથ લઈને કહેવાય તો લોકોને શ્રદ્ધામાં બેસે.
ઘણા પ્રકારના આપણે કારણ કયા તો અમારે કયું કારણ ભૂતવા જોઈએ?
એ પર્યાયનું કારણ પર્યાય છે એમ જાણીને ત્રિકાળી દ્રવ્ય ઉપર લક્ષ કરવું, બસ એક જ વાત છે. ઉપયોગને પર ઉપરથી હટાવી, ભેદ ઉપરથી હટાવી અને ત્રિકાળી સામાન્ય સ્વભાવ એને અંતર સન્મુખ થઈ અને આત્માનો અનુભવ કરવો, ત્યારે તેને કારણ પણ થયું ને કાર્ય પણ થયું ને અકર્તાય થયો ને કરતા થયો ને કરતા કરવામાં બધું આવી ગયું. એમાં એક આત્માનો અનુભવ કરતા બધો એમાં સમાઈ જાય છે. અરે કારણ કાર્યના ભેદ પણ બાધક છે, કારણ કાર્ય નો ભેદ વિચારવો એ પણ બાધક છે. વસ્તુમાં કરતા કર્મ કે કારણ કાર્ય નો ભેદ નથી. જો અવાયોગ ને મોક્ષ કરનાર એ બંને મોક્ષ છે, કારણ કે એકને પોતાની મેળે ભાઈ કારણ કે કારણ આપે છે કારણ શું આપે છે? મહત્વની વાત છે કે એકલો પોતાનો જે શુદ્ધ આત્મા છે એ એકલો એકલો પુણ્ય પાપ રૂપે પ્રણમે, અને એકલો એકલો આશ્રવ બંધ રૂપે પ્રણમે, અને એકલો એકલો સંવંદિરા મોક્ષ રૂપે પ્રણમે, એવો એનો સ્વભાવ નથી. એકલો એકલો સ્વાશ્રય પુણ્ય પાપ થાય, સ્વાશ્રય આશ્રવ બંધ થાય, એવો એનો સ્વભાવ નથી. એ પરિણામ પરનો અવલંબન લે છે, પરનો સંબંધ કરે છે. હું તો પરનો સંબંધ કરતો જ નથી. આત્મા તો પરનો સંબંધ કરતો નથી ને પરનો સંબંધ છોડતો નથી. એ આત્મા ઉપાધિ છે. અને જે સંબંધ કરે છે પરિણામ, એ પરિણામ પરનો સંબંધ છોડે છે એમ જાણવામાં આવ્યું. પરિણામ પરનો સંબંધ કરતું હતું, એ પરિણામ પરનો સંબંધ કર્યો, ત્યાં પરનો સંબંધ છૂટી ગયો. પરિણામે સ્વનો સંબંધ કર્યો. મેં કઈ મારો સંબંધ કરવાનો તો ક્યાં પ્રશ્ન છે? પરિણામ ને દુઃખ લાગ્યું ને ત્યારે દુઃખ ના કારણ ને છોડ્યું એમ મેં જાણ્યું. પરિણામ માં દુઃખ ભાસે ત્યારે પરિણામ દુઃખ ના કારણ ને છોડી દે છે. પરનું અવલંબન છોડે છે અને સ્વનું અવલંબન જયારે પરિણામ લે છે ત્યારે પરિણામ માં દુઃખ પ્રગટ થાય છે. પરિણામ માં સુખ નો સ્વાદ આવ્યા પછી એ પરિણામ પરનું અવલંબન સ્વપ્નમાં પણ લેતું નથી અને સ્વનું અવલંબન છોડતો ધારાવાહી સુખ ની ધારા પ્રગટ થઈ જાય. એકલો એકલો પોતાની મેં એમ એકલો એકલો પોતાની, કેમ કે નિમિત્ત નૈમિત સંબંધ બે દ્રવ્ય ના પરિણામ વચ્ચે હોય, બે દ્રવ્ય વચ્ચે ન હોય, બે દ્રવ્ય ના વર્તમાન વર્તતા પરિણામ વચ્ચે હોય, ભૂતકાળ ની પર્યાય અને ભાવિ ની પર્યાય વચ્ચે નિમિત્ત નૈમિત સંબંધ ન હોય, અજીવ ની કર્મ ની વર્તમાન પર્યાય સાથે વર્તમાન બહિર્મુખ પરિણામ ને નિમિત્ત નૈમિત સંબંધ થાય છે. બહિર્મુખ પરિણામ નિમિત્ત નું લક્ષ કરે છે. શુદ્ધ આત્મા પર નું લક્ષ કરતો નથી અને સ્વાસિત પરિણામ પણ પરમુલક કરતો નથી. એક પરાશિત પરિણામ જે રાગાદી ના થાય છે તે પરમુલક કરે છે અને એને દુઃખ ભાસે છે. જ્યારે દુઃખ સહન થતું નથી ત્યારે એ પરિણામ સુખ ને શોધે છે, દુઃખ ના કારણ ની સેવા છોડે છે અને સુખ ના કારણભૂત ભગવાન આત્મા ની સેવા કરે છે. ત્યારે પરિણામ માં સુખ પ્રગટ થાય છે. જાણ્યું કે સ્વાશ્રય સુખ છે પછી પરિણતિ પરાશ્રય માં જતી નથી. પરમા જોડાતી જ નથી પરિણતિ, અને જે પરિણતિ પછી પરમા જોડાય છે તે આત્મા તો નથી પણ ખરેખર આત્માના પરિણામ પણ નથી. કેમ કે જાતિ એની જુદી છે. અદભુત તત્વ બહાર આવી છે. કારણ કે પોતાની મેરે ભગવાન આત્મા એકલો 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 મિથ્યા તો કરે એવો આત્માનો સ્વભાવ નથી, પણ એ પરિણતિ પરનું લક્ષ કરે છે ત્યારે એની દશામાં મિથ્યા દક્ષિણાન ચારિત્રના પરિણામ નૈમિતિક પ્રગટ થાય છે. નૈમિતિક પરિણામ પ્રગટ થાય છે એનો એ કરતા ભગવાન સામાન્ય આત્મા નથી. એ સામાન્ય તો અકર્તા ભાવે અનાદિ અનંત અવસ્થિત છે, પણ વિશેષમાં જે ક્રિયાઓ થાય છે એ ક્રિયાઓ પણ એના સત્કારથી થાય છે. ત્યારે પરિણતિ પરનું લક્ષ કરીને એ પણ એ વખતે રાગ થવાનો સ્વભાવ છે, ત્યારે પરનો આશ્રય કર્યો ત્યારે રાગ થયો એ પણ ખરેખર એમ નથી. એ તો રાગ થવાનો એનો સકાળ છે, ત્યારે સ્વાશ્રય ન હોય ને પરાશ્રય જ રાગ થાય, સ્વાશ્રય રાગ ન થાય. છે એકલો એકલો આત્મા નવ તત્વ રૂપે પ્રણમતો નથી, પણ અજીવના સંબંધે અજીવના સંબંધે લક્ષ કરે ને લક્ષ છોડે, લક્ષ કરે પરિણતિ લક્ષ કરે ને પરિણતિ લક્ષ છોડે. ત્યારે બંધ મોક્ષ ની ઉત્પત્તિ સીધી બનતી નથી. એકલો એકલો આત્મા પરિણમે છે એકલો ને એમાં આવે છે સંસાર અવસ્થામાં એકલો, મોક્ષ માર્ગ માં એકલો, મોક્ષ માં એકલો. એ તો પરિણામી ની પ્રધાનતા થી વાત છે. આ અહીંયા અપરિણામી મુખે રાખીને પરિણામ પરનું લક્ષ કરે છે તો રાગ થાય, અને પરનું લક્ષ છોડે તો વિતરાગમાં પ્રગટ થાય છે. એટલો નિમિત્ત નૈમિતિક સંબંધનું જ્ઞાન કરાવવાની સાથે પણ આત્માને જુદો રાખે છે. નિમિત્ત નૈમિતિક સંબંધનું જ્ઞાન કરાવે ત્યારે પણ આત્માને જુદો રાખે છે. તું પણ નિમિત્ત નૈમિતિક સંબંધનું તને જ્ઞાન થાય ત્યારે આત્માને જુદો રાખે. એમાં ભેળવીશમાં નિમિત્ત નૈમિતિક સંબંધમાં ભગવાન નાયકને ભેળવીશમાં નગર એકતાથી જશે. જે બંને જીવ અને અજીવ છે બેના સંબંધથી જે સાત પર્યાય પ્રગટ થઈ અથવા નવ તો એને જીવ અને અજીવ છે, અર્થાત તે બબેમાં એક જીવ છે ને બીજું અજીવ છે. ભાવ પાપ અને દ્રવ્ય પાપ, ભાવ પુણ્ય દ્રવ્ય પુણ્ય, ભાવ સમ અને દ્રવ્ય સમ, ભાવ મોક્ષ ને દ્રવ્ય મોક્ષ, એમ નામ બે ના સરખા છે પણ બે પરિણામ ભિન્ન ભિન્ન છે. ભાવ મોક્ષ જીવના પરિણામ છે અને દ્રવ્ય મોક્ષ એ અજીવના પરિણામ છે. એ અજીવના પરિણામને ને જીવના પરિણામને નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવાય. અજીવ સામાન્ય દ્રવ્યને અને આત્મા સામાન્યને નિમિત્ત નૈમિત્તિક સંબંધ કદી બની શકે? જો બે સામાન્ય વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય તો કોઈ કાળે સંસારનો અભાવ થઈ શકે? તો એકદમ ન્યાય અને લોજિક થી પકાવી વાત છે. સર્વજ્ઞ ભગવાન ની વાત આજના જ્ઞાનીઓ હવે ગમે એમ માને ને ઈ બાપ દાદાઓ દેવા લઈને મંદિરમાં જાય, હવે હું બને હું નથી. કાલ વાત એક ભાઈ ની સાથે વાત થઈ, આ ક્રિશ્ચિયનો હવે મંદિરમાં જોવાનિયા જાતા નથી. કેમ કે એને તત્વો જોઈએ છે. તત્વ હોય તો ટકી શકશે, એકલા મંદિર ના આશરે પરણતી ટકશે નહીં. પછી એમ વાત સાંભળી ક્રિશ્ચિયન ના દેવાલયો વેચાવા મળ્યા 40 લાખ ની કિંમત નો 5 લાખ માં મળે છે, અને આપણા કોઈ આશ્રમ કોઈ ઉપાશ્રય કોઈ દયાશ્રમ જે જેની રીતે પણ વેચા કરી લઈએ છે બધા. બોલો, ત્યાં કોઈ જાતા જ નથી. હવે ચર્ચ માં નવી પ્રજા, નવી પ્રજા એ અંધશ્રદ્ધા ને માનતી નથી. લોજિક એના જ્ઞાન માં બેસવું જોઈએ કે ભગવાન આત્મા ના દર્શન કરતા શું ફાયદો થાય, કે એને એમ જાણવામાં આવે કે હે પરમાત્મા તારા અનંત ના દ્રવ્ય ગુણ પર્યાય ને જાણતા મારો આત્મા મને જણાય છે, માટે મારું વિસ્મરણ થયું તું 24 કલાક માં. હું તારી પાસે આવું છું એટલા માટે આવું છું કે મારું સ્મરણ મને થાય, એટલા માટે હું તને પગે લાગવા આવું છું. તારું લક્ષ કરી મારું લક્ષ કરી, તારું લક્ષ છોડીને મારું લક્ષ કરું. આ વ્યવહાર એટલા માટે છે. અહીંયા આપણે આવીએ અને શુભ ભાવ થાય ને પુણ્ય બંધાય, એટલા માટે આ નિમિત્ત નથી. એને નિમિત્ત બનાવે તું, એ તો વિતરાગ ભાવમાં નિમિત્ત થાય. રાગમાં નિમિત્ત લખાય. દેવગુરુ શાસ્ત્ર સમ્યક દર્શન માં નિમિત્ત કહ્યું છે કે નહીં? સમ્યક દર્શન વિતરાગી પર્યાય છે. ચોવીસે કલાક મને આત્મા યાદ નહોતો આવતો. દુકાને જોતો સવારે 8 વાગે ગધા બધું એ કર્યો તો રાતના 8 વાગે આવ્યો મંદિરમાં દાદર પણ રમણભાઈ. પછી એમ થયું કે ચાલો ભગવાન ના દર્શન કરવા. જ્યાં જ્યાં ભગવાન ના દર્શન કરું છું, વિતરાગી પ્રતિમા ને જોઉં છું તો મારું સ્વરૂપ મને સ્મરણ માં આવે છે. ભગવાન તારા જેવો જ મારો આત્મા છે. દ્રવ્ય ગુણને, દ્રવ્ય ને ગુણે તો મળતો આવે છે, પણ તારા પરિણામ ની સાથે મારા પરિણામ પણ મળતા આવી જાય છે. હું એ જ્ઞાતા ને હું એ જ્ઞાતા, તું કેવળ જ્ઞાન વડે તારા આત્મા ને જાણી લ્યો છું, હું મારા શુદ્ધ જ્ઞાન વડે આત્મા ને જાણું, એવો મારો સ્વભાવ છે. ત્રણેય મળી ગયું, દ્રવ્ય ગુણ પર્યાય. તારા માં રાગ દ્વેષ મો નહીં ને મારા માં રાગ દ્વેષ મો અત્યારે નથી. જ્ઞાન થાય છે એ પણ જ્ઞાયક નું જ્ઞાન થાય છે. એમ ત્યાં નક્કી કરવા જાય ત્યાં જ્ઞાયક દ્રષ્ટિ આવી જાય ને મારું લક્ષ છૂટી જાય. હું તો મારા લોભે મારું સ્મરણ દાદુ કરવા માટે હું આપની પાસે ઉપસ્થિત થયો છું. હું તને દર્શન કરું ને શુભ ભાવ થાય ને પુણ્ય બંધાય ને પૈસા મળે, એટલા માટે આ પ્રતિમા નું સ્થાપન નથી. અહીંયા આત્માનું સ્મરણ કરવા માટે પ્રતિમા છે. જીન પ્રતિમા જીન આરખી શુભ માં શું લાભ થાય તમે સમજાવો. શુભ ભાવ થાય ત્યારે અતિન્દ્રિય આનંદ આવે કે આકુલતા થાય, મને તમે એનો જવાબ આપો. કે શુભ ભાવ વખતે પણ આકુલતા થાય છે, તો આકુરતા થતા આત્માને ગેરલાભ છો કે લાભ છો? હોય ખરું, સ્વભાવ હોય ખરો, પણ એનું સ્વરૂપ ક્યાં એની મર્યાદા છે? એ આતુરતાને ઉજાગરનારા છે એમ સમજવું જોઈએ. તો એમાં ત્યાગ બુદ્ધિ આવશે ને, ભગવાન આત્મામાં ઉપાદેય બુદ્ધિ થશે. જો શુભ ભાવથી લાભ માનશે તો એમાં ત્યાગ બુદ્ધિ નહીં આવે. ત્યાગ બુદ્ધિ નહીં આવે તો ભગવાન આત્મામાં ઉપાદેય બુદ્ધિ થવાની નથી. અરે મારાથી ભિન્ન કર્મ બંધાય છે, હું તો કર્મને બાંધતો નથી. કર્મને બાંધવું એ મારો સ્વભાવ નથી. અરે કર્મ બંધાય છે એટલું જાણવાનું કામ, તો પણ મારો ભગવાન આત્મા મને જણાતો. એના કરતા તું શું વાત કરશો? જોઈને ફરિયાદ નહીં લીધે છો. કર્મને જોવાની બંધ કરી તો વાત જ લીધી નથી. તારા પરિણામ ને નવ તત્વ ના ભેદ ને કરવું હોય તો તારો સ્વભાવ નથી, પણ જાણવું હોય તારો સ્વભાવ છે. પણ કેને જાણવું? ભેદ ને જાણવું કે ભેદ ને જાણવું? આ ભેદ ને જાણતા સંવેદ દર્શન થતું હોય તો જાણ, પણ ભેદ ને જાણતા સંવેદ દર્શન થતું નથી. મારું પ્રયોજન સિદ્ધ થતું માટે ભેદ ને જાણવાનું પણ બંધ કરીને અભેદ ને જાણવું છે. ભવના અંત ની વાત છે. હવે બાહ્ય સ્થૂળ દ્રષ્ટિથી જોઈએ તો જીવ પુદ્ગલ ના અનાદિ બંધ પર્યાયની સમીપ જઈને જો જ્યાં બંધ તત્વ સિદ્ધ કરો તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ દેખાય છે. બે વચ્ચે સંબંધ બંધ છે, જળ કર્મ ને આત્મા ને સંબંધ બંધ છે એવી સ્થૂળ દ્રષ્ટિથી જોઈએ તો, ભલે મિથ્યા દ્રષ્ટિ હો તો એક પણ અનુભવ કરતા, જળ કર્મ ને આત્મા ને એક પણ અનુભવ કરતા એટલે જાણતા આ નવ તત્વો ભૂતા સત્યા છે. નવ ના ભેદો ઉભા પરના સંબંધ થી નવ ના ભેદો ઉભા થાય છે, કે એના સંબંધ થી હું જોઉં તો નવ ના ભેદો ઉભા થાય છે તે સત્યા છે. છે પણ છે, જ્ઞાન ના જ્ઞેય પણ છે, સર્વતા સસલા ના સિવરા છે એમ પણ નથી. છે સત્યા છે. અને હવે મૂળ પ્રયોજન એ જીવ દ્રવ્યના સ્વભાવની સમીપ જઈને આ નવ તત્વના ભેદો વિભાવ છે. હા ભાઈ, નવ તત્વમાં તો મોક્ષ તત્વ આવી ગયું, એને વિભાવમાં નાખું? હા ભાઈ, વિશેષ ભાવ છે એ, સામાન્ય ભાવ એ વિભાવ એને કયા? ચાર ભાવ ને વિભાવ કયા? નવ તત્વ ને પરદ્રવ્ય કહ્યું, પર ભાવ કહ્યું, અને એને ધ્યેય પણ કહ્યું. પણ વ્યવહારનો પક્ષ એવો ગળે વળગ્યો છે. હા હાય, પરિણામ વિનાનો આત્મા એ તો સાંખ્ય મત થઈ જશે, અને કણ નિશ્ચયાભાષણ આવશે. નહીં આવે તારી માટે ગુરુ છે, સાંભળ. નહીં નિક્ષેપને પ્રમાણથી જાણનારો એને વ્યવહારાભાષણ ની નિશ્ચયાભાષ ની પ્રમાણાભાષ પર આવતો એ બીજાના ઘરે જાય, એ ના આવે. માટે ગુરુ બેઠા હોત અને એ સમજાવે ને પોતે સમજો, અનુભવી સમજાવે અને શ્રોતા સમજે, એને વ્યવહાર ભાગ કે નિશ્ચા ભાગ કે પ્રમાણ ભાગ વચ્ચે આવે. અને એક જીવ દ્રવ્યના અનેકનું લક્ષ છોડીને રેવાય, અનેકનું લક્ષ છોડીને, બંધનું લક્ષ છોડીને, જો બંધનું લક્ષ કરું છું તો નવના ભેદ દેખાય છે. આત્મા કર્મની સાથે બંધાયેલો છે એવા ભાવથી જોઉં તો નવના તત્વોના ભેદો દેખાય છે. પણ એ અબદ્ધ એવા આત્માના સ્વભાવની સમીપે જઈને, ત્રિકાળ મુક્ત એવા આત્માના સ્વભાવની સમીપે જઈને હું જોઉં તો એક જીવ દ્રવ્યના સ્વભાવની સમીપ, ઓલા વિભાવ, ઓલા બધા નવના ભેદો વિભાવ એટલે વિશેષ ભાવ, સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા તેવો અવતાર છે. નવ તત્વના ભેદો દેખાતા નથી, કેમ કે એમાં છે નહીં. એક જીવ દ્રવ્યનો જે સામાન્ય સ્વભાવ, જેનું લક્ષણ શુદ્ધ પરંપરાની ભાવ છે, અથવા જે જ્ઞાન દર્શનમય ભગવાન આત્મા છે, જે સકલ નિરાવરણ છે, અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પરિણામી પરમ ભાવ લક્ષણ નિજ પરમાત્મા તરીકે અખંડ જ્ઞાતે હું એમ જ્યારે સ્વભાવની સમીપે જઈને પરણતી ભગવાન આત્માને ભાળે છે, જુએ છે, અનુભવે છે, ત્યારે આ નવ તત્વ અભૂતા અભૂત અર્થ અ એટલે નહીં ભૂત એટલે હું આપણું અર્થ એટલે ભાવ નવ તત્વ ના જે ભાવ ના ભેદો છે એ મારા ભગવાન આત્મામાં ન હોવા પણ છે, હોવા પણ નથી. શું કહ્યું? એનું હોવા પણ એના પણ ભલે હો, પણ એનું હોવા આપણું મારા પણ નથી, મારામાં નથી. નવ તત્વ ના ભેદો એ શુદ્ધ નહીં નો વિષય છે, એ દ્રષ્ટિ નો વિષય છે, એ અવલંબન ભૂત તત્વ છે. એવો અભૂતાર છે, અસત્યાર છે. જો કૌશ કર્યો, જીવના એકાકાર સ્વરૂપમાં તેઓ નથી, એકાકાર સ્વરૂપમાં અનેકાકાર ભાવો દેખાતા નથી. આ એ અનુભવી પુરુષ શુદ્ધ આત્માની સમીપે જઈને અનુભવ કરીને લખે છે કે જ્યારે અમારો ઉપયોગ આત્માની સરણુપ થઈને અનુભવમાં આત્મા લીધો, પ્રતીતમાં આત્મા આવ્યો, ત્યારે એમાં પ્રમત અપ્રમતના ભેદો પણ નથી, નવ તત્વના ભેદો પણ નથી, પ્રમાણ ને નિક્ષેપ ના વિકલ્પ પણ એમાં નથી. આ જીવના એકાકાર સ્વરૂપમાં તેઓ એટલે નવ તત્વના ભેદો નથી. તેથી આ નવ તત્વોમાં જો આવ્યું પાછું, આ નવ તત્વોમાં ભૂતાર્થ નથી, એક જીવ જ જીવ જ પ્રકાશમાન છે, બીજું કઈ મને દેખાતું નથી. આ તમે શુદ્ધ આત્માનો અનુભવ કર્યો ત્યારે આ નવ તત્વ ક્યાં ગયા કે ભાઈ એમાં નથી ને એટલે મને દેખાતા, એમાં જે છે એટલું મને દેખાણું, એમાં જે છે જ્ઞાનાનંદ સ્વભાવ પરિપૂર્ણ જ્ઞાન ને આનંદ નો દરિયો એ મારો દ્રષ્ટિગોચર છે, એમાં બીજું કઈ નવ તત્વ ના ભેદો એમાં છે નહીં. એ બહિર તત્વ બહાર રહી જાય છે, અંતર્મુખ દશામાં દ્રવ્ય સામાન્ય દ્રષ્ટિમાં આવે છે, બહિર્મુખ નો વિષય નવ તત્વ ના ભેદો વ્યવહાર નહીં નો વિષય દ્રષ્ટિગોચર થતો નથી, દ્રષ્ટિમાં આવતો નથી, બહાર રહી જાય. બહિર તત્વ છે નવ તત્વ, અંતર તત્વ નથી. આ દ્રવ્ય ને પર્યાય નું ભેદ જ્ઞાન છે, દ્રવ્ય ને પર્યાય વચ્ચેનું પર્યાયો છે ખરા, પર્યાય નું લક્ષ્ય થઈ જાય છે. નવ તત્વ ના ભેદો છે ખરા, પણ એનું અનુભવ ના કાળે એનું લક્ષ રહેતું નથી. પર દ્રવ્ય નું લક્ષ છૂટે છે, નવ તત્વ ભેદ એટલે પર દ્રવ્ય, એનું નિમિત્ત નું લક્ષ છૂટી જાય. નિમિત્ત કે જેસન આચાર્ય ભગવાન નિમિત્ત નું લક્ષ છૂટી જાય છે, ઉપાદાન નું લક્ષ આવે છે. જીવ એક જ પ્રકાશમાન છે, બીજું કઈ જુદું જુદું દેખાતું નથી. ભાવાત્મા તો બહુ આકરી ભાષા, બહુ આકરી ભાવાત્મા, દ્રવ્ય પર દ્રષ્ટિ પડતા દ્રવ્ય સ્વભાવમાં નવ ના ભેદો દેખાતા નથી, ધ્રુવ અવલંબન લેતા ધ્રુવમાં ઉત્પાદે દેખાતું નથી. ઉત્પાદે ઉત્પાદે માં છે, પણ ધ્રુવમાં ઉત્પાદે નો અભાવ છે, ત્યારે ધ્રુવ તત્વ સિદ્ધ થાય. એવી રીતે અંતરદ્રષ્ટિ જોઈએ તો ઓલું મિથ્યા દ્રષ્ટિની અપેક્ષા એ વાત કરી હતી, હવે સમ્યક દ્રષ્ટિ થયા પછી અંતરદ્રષ્ટિ અનુભવી પુરુષ છે. એક એ છે કે અંતરદ્રષ્ટિથી જોઈએ તો શું છે, તો જ્ઞાયક ભાવ જીવ છે, જ્ઞાયક ભાવ જીવ છે, અને જીવના વિકારનો હેતુ, વિકાર એટલે વિશેષ કાર્ય, એનો હેતુ એટલે નિમિત્ત કારણ, જ્ઞાયક ભાવ જીવ અને જીવના વિકારનો એટલે વિશેષ કાર્ય જે પર્યાયમાં થાય તેનો હેતુ, હેતુ એટલે નિમિત્ત કારણ કોણ, અજીવ છે. પરિણામનો હેતુ અપરિણામી નથી, પરિણામનો હેતુ જ્ઞાયક નથી, પ્રમત અપ્રમતનો હેતુ જ્ઞાયક નથી, નવ તત્વનો નિમિત્ત કારણ આત્મા નથી, નવ તત્વનું નિમિત્ત કારણ પરદ્રવ્ય હો, હું નવ તત્વનું નિમિત્ત કારણ નથી, મોક્ષનું કારણ પણ હું નથી. મોક્ષ નું કારણ કર્મ નો અભાવ છે, લાગે પણ થાય છું. આ તો આચાર્ય ભગવાને જે કહ્યું છે એની લાઈને લાઈન આપણે ચાલવું જોઈએ, ન બેસે તો વિચાર ચોટી માં થાય એ ક્ષમ્ય છે, પણ આમ હોય એમ નહીં એ બરાબર દેજે. બાહ્ય સ્થૂળ દ્રષ્ટિમાં મિથ્યા દ્રષ્ટિ હતો, એ મિથ્યા દ્રષ્ટિ એકત્વ બુદ્ધિથી વિચારે છે ત્યારે એને નવ તત્વના ભેદો થાય છે એમ એને જણાય છે. પણ પછી જયારે એક જીવ દેવના સ્વભાવની સમીપે બંધની દ્રષ્ટિ છોડી એકતા બુદ્ધિ છોડીને પાછી જોવા જાય તો તેને નવ તત્વો કઈ દેખાતા નથી. મિથ્યા દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ થઈ જાય છે, અને સમ્યક દ્રષ્ટિ થયા પછી કઈ બીજું ફરે છે કે ઇનુર્યું કે ઇનુર્યું બીજું કઈ રહેતું. મિથ્યાતોસ્તામાં જે વિચાર્યું હતું એ સમય દર્શન થયા પછી વિચારમાં આવ્યું તો એનું એનું કઈ ફેરું નહીં. બાહ્ય દ્રષ્ટિમાં એકતા બુદ્ધિ છે, મિથ્યા દ્રષ્ટિની વાત કરી, અને અંતર દ્રષ્ટિ છે. આત્મા સાધક થયો અંતર આત્મા ત્યારે એ જુએ છે ત્યારે શું છે કે જ્ઞાયક ભાવ જીવ છે, જ્ઞાયક ભાવ જીવ છે. અને જીવના વિકારનો હેતુ કેમ કે જીવના બે પડખા છે, એક સામાન્ય ને એક વિશેષ, એક દ્રવ્ય ને એક અને થવાનો અવસર આવે છે ત્યારે એના ઉપર એનું ધ્યાન ખેંચાતું. એ તો જયારે જ્ઞાની નો જન્મ થાય છે ત્યારે સામાન્ય પડખાની વાત બહાર આવે છે. જ્યાં સુધી જ્ઞાનીનો જન્મ ન થાય ત્યાં સુધી વિશેષ પડખાની વાતો પોતે કરે અને પરસ્પર આચાર્ય પણ કરે. આ પર્યાયની જ વાતો, કેમ કે દ્રવ્યના તો એને દર્શન થયા નથી અને અનાદિકાળથી કામ ભોગ બંધનની કથા તો એને સાંભળી છે ને પરિચય પણ, તો એને એ વાત કરે. પર્યાય તો આવી હોય ને, પર્યાયમાં તો આમ મંદતા થાય છે ને, પર્યાયમાં તો આમ થાય છે ને, દ્રવ્યની વાત એના મુખમાં આવી શકે જ નહીં. દ્રવ્ય તો એની દ્રષ્ટિમાંથી ગુમ થઈ ગયું છે, એને દેખાતું નથી. વાત ક્યાંથી કરે? જે દેખાય છે એની વાત કરે છે. એ તો જ્ઞાનીનો જન્મ થાય ત્યારે બીજું સામાન્ય પણ જે અપરિચિત છે અનાદિકાળથી એનો પરિચય અહીં ક્યાં સુધી કહ્યું કે એ એક તો વિભક્ત આત્માની વાત પણ સાંભળી નથી, એટલે રૂચિપૂર્વક સાંભળી નથી. સાંભળીને આ કાને સાંભળી આ કાને ગાયું એમાં કઈ આત્મલાભ થતો નથી. માટે કહે છે કે એક સામાન્ય પડખા વિશેષનો તો તને પરિચય છે, હવે વિશેષને ગૌણ કરીને એનું લક્ષ છોડીને એક સામાન્ય તત્વ છે અંદરમાં બિરાજમાન, એને તો લક્ષમાં લે અને એનો અનુભવ તો તને પર્યાયનું જ્ઞાન થશે. આપણે વાત આવી ગઈ, થવા યોગ થાય છે એમ જ્ઞાન થાય કે જ્ઞાની જ્ઞું દ્રષ્ટિ થઈને જ્ઞાન પણ થયું, દ્રવ્યનું જ્ઞાન રહ્યું અને પર્યાયનું જ્ઞાન થયું. શું કહ્યું? અનુભવ થતા દ્રવ્ય સ્વભાવનું જ્ઞાન રહ્યું અને પર્યાયનું જ્ઞાન થયું. જો પર્યાયનું જ્ઞાન નથી થતું અને પર્યાયને જ્ઞાનના જ્ઞેયમાંથી ઉડાડે છે તો એ એકાંત મિથ્યા દ્રષ્ટિ છે, જૈન મતનો અનુયાયી નથી. અને પર્યાય ને જાણતા પર્યાયમાં આત્મબુદ્ધિ કરે તોય પણ જૈન નથી, અજૈન છે. અધ્યાત્મમાં તો જે હોય કેમ કે જૈન તો એને કહેવાય કે રાગદ્વેષ મોહ અને ઇન્દ્રિયોને જીતે. ઇન્દોરમાં નાના નાના બાળકો ગાય ને રાગદ્વેષ મોહ અને ઇન્દ્રિયને જીતે તે જૈન કહેવાય. એકલા રાગદ્વેષ મોહ નહીં, કશાય નહીં, અરે વિષયને પણ જીતે ત્યારે જીન કહેવામાં આવે. હવે અંતર દ્રષ્ટિથી જોઈએ તો અરે બધી કોલાહલ છોડી દે, હવે ટાઈમ આવ્યો છે, વખત આવ્યો, ક્યારે આયુષ પૂરું થશે કઈ ખબર નહીં પડે. નાની નાની ઉંમરના વયા જાય. ઇન્દોરમાં ટિકિટ લેવાનું કહ્યું, પ્લેનની ટિકિટ લ્યાયો. આપણા નમુક શું 53 વર્ષની ઉંમર, ટિકિટ એની ઘરે હતી. બીજે દિવસ કે મારા નામે લાલચંદભાઈ છે, હું છું, એમ કેવું કાલ તમને આપી જાય, સવારના આપી જાય, સવારે તો કહેલા ટિકિટ ટિકિટ 53 વર્ષની નાની ઉંમર, શું આમાં આયુષ ન કરો છો? આયુષ થોડું પ્રવૃત્તિ જાદી નિવૃત્તિ નહીં અને ક્ષોભક્ષમ જ્ઞાનનો ઉગાર બહુ થોડો. થોડામાં જાદુ કરું, મોટું કામ કરું થોડા આયુષમાં અને થોડા ઉઘાડમાં મોટું કામ. તેથી અંતરદ્રષ્ટિથી જોઈએ તો વિનાયક ભાવ જીવ છે અને જીવના વિકાર નો હેતુ અજીવ છે. મા સિદ્ધાંત જીવના વિશેષ કાર્ય પ્રગટ થાય છે ને એનો હેતુ ભગવાન આત્મા નથી, એનું ઉપાદાન કારણ પણ નથી અને એનું નિમિત્ત કારણ પણ આત્મા નથી. એ 320 માં એમ છે કે આત્મા મોક્ષ નું કારણ નથી, બંધ મોક્ષ ના કારણ થી શૂન્ય છે. આવ્યું છે કે નહીં? એક 320 કાકા ને 114 કાકા એનું એક પુસ્તક બસ છે. એકમાં પર્યાય ની કરતા બુદ્ધિ છોડાવે છે અને એકમાં પર્યાય નું લક્ષ છોડાવે છે. એના જ્ઞાન માં રોકાતો તો ને જાણેલો પ્રજ્ઞાન તો કરો કે નહીં, એ પર્યાય ને જાણવામાં રોકાઈ ગયો. પર્યાય ને જાણવાનું બંધ કરી દે. હા હા, ભગવાન આત્માને જાણ, એક વાર તો જાણ, પછી કે છે કે એક વાર આત્માને જાણ્યા પછી પર્યાય ની આંખ ખોલીને જાણ દે, તને કઈ વાંધો નથી. પછી પ્રમાણ થી તો બે ને જાણતું તુલ્ય કાળે એને વાંધો, પણ પેલો નિશ્ચય પછી વ્યવહાર ને પછી પ્રમાણ એમ ત્રણ ક્રમ એમાં લીધા. વિકાર નો હેતુ અજીવ છે એટલે જીવ પોતે નાયક ભાવ જે છે એ વિશેષ કે કાર્ય પર્યાય માં થાય છે. એનો હેતુ એટલે નિમિત્ત કારણ આત્મા થતો નથી, પણ આત્મા સિવાય એક બીજો પદાર્થ અજીવ ભગવાને કહ્યો છે. એ અજીવ એમાં હેતુ નામ નિમિત્ત કારણ, ઉપાદાન કારણ પર્યાય, નિમિત્ત કારણ અજીવ, ત્રિકા ઉપાદાન. ઉપાદાન પણ એક કારણ નહીં ને નિમિત્ત પણ એક કારણ નહીં. એ તો જ્ઞાનાનંદ પરમાત્મા વિરાજમાન અંદર છે, અપરિણામી તત્વ છે. એ તો વળી પુણ્ય પાપ આશ્રય સંબંધના બંધન ને મોક્ષ એ જેમના લક્ષણ છે એવા તો કેવળ જીવના વિકારો છે. જીવ છે એમ નથી લખ્યું આમાં. શું લખ્યું છે આમાં? આ તો અદભુત શાસ્ત્ર છે. જેમત્રિયા વિચાર કરું, કેવળ જીવના વિકારો છે, વિશેષ કાર્યો છે, જીવ નથી. જીવના પરિણામ કહો પણ એને જીવ ન કહો. મોક્ષ છે તે જીવના પરિણામ છે પણ જીવ નથી, કેમ કે જીવનું પારિણામિક લક્ષણ એમાં નથી. મોક્ષ માં ક્ષાયિક લક્ષણે લક્ષિત છે, પરમ પારિણામિક લક્ષણે લક્ષિત નથી. માટે તે ખરેખર જીવ નથી, જીવનો સ્વાંગ છે. લક્ષણ કદી ભેદ છે કે નહીં? પ્રાણભાઈ શું હોય છે? બરાબર છે પ્રાણભાઈ? બરાબર, કેમ કે એમાં ક્ષાયિક લક્ષણ છે અને જીવમાં અજબગજબ ની વાત બહાર આવી છે ગુરુદેવ ના પ્રતાપે. હા, છોડી દે બધો હવે. હા, પણ છૂટતું નથી ક્રિકમાં પરમા માતા મારવાનું કામ. અરે ભગવાન, કેવળ જીવના વિકારો અને ગુણ પાપ આશ્રવ બંધ જીવરા બંધ વિકાર હેતુ કેવળ અજીવ છે. જીવના વિકારો અને એક અજીવના વિકારો વિશેષ કાર્યો એ બધા અજીવ છે, કેવળ અજીવ છે. વિકાર હેતુ એ કેવળ અજીવ છે, કેવળ અજીવ છે, એમાં જીવનો છાંટો નથી. આવા નવ તત્વો જીવ દ્રવ્યના સ્વભાવને છોડીને માં કોઈ નો નિરો આવ્યો પાછો. આમાં કોઈ નું નહીરો ઉગાડવા જઈ ગયા. અહીંયા શું કર્યું? આ નવ તત્વો બહુવચન કીધું છે ને, તત્વો જીવ દ્રવ્યના સ્વભાવને છોડીને એટલે શુદ્ધ પરમ પારણાનિક સ્વભાવ ભાવ જે જીવનો છે એને છોડીને પોતે અને પરજન્મના કારણ છે. પોતે એટલે પરિણામ, પોતે એટલે જીવ નહીં. જીવ દ્રવ્યના સ્વભાવને છોડીને જે પરિણામ થાય છે તે પરિણામ પોતે એટલે પરિણામ, પોતે એટલે જીવ સામાન્ય નહીં. પોતે એટલે પર્યાય અને પર એટલે અજીવ જેમના કારણ છે. આ જીવ દ્રવ્ય સ્વભાવ એમાં કારણ થતું નથી. પર્યાય, પર્યાય એક કારણ ઉપાદાન છે, નિમિત્ત કારણ અજીવના પર્યાય છે. એ બે કારણ થી નિમિત્ત ને નિમિત્ત સંબંધી નવ તત્વો ઉભા થાય છે. એવા એક દ્રવ્યના પર્યાયો પણ અનુભવ કરવામાં આવતા ભૂતાર્થ છે અને સર્વકાળે જો પાછો કોઈ નો હીરો આવ્યો. અને સર્વકાળે હો, ત્રણેય કાળે અસ્ખલિત ભગવાન આત્મા પોતાના નિજ સ્વભાવ ને બિલકુલ છોડતો નથી. જીવ દ્રવ્ય ના સ્વભાવ ની સમીપે જઈને હો સરસ છે, પર્યાય ની સમીપે જાય તો દ્રવ્ય નહીં જણાય. પર્યાય ની સમીપે ઉભો રહી પર્યાય ને કરવા જાય તો જીવ ને જણાય, અને પર્યાય ને જાણવા જાય તો નહીં જણાય. હા હા, આ 114 ગાથા છે હો, ને ગુરુદેવ ના વચનો ટંકોત કિરણ આવતા ભૂતાખ્ય અને સર્વકાળે અસ્ખલિત એક જીવ ના સ્વભાવ ની જમીન જઈને અનુભવ કરવામાં આવતા તેઓ નવ તત્વો અભૂતાર્થ્ય સત્યા છે. તેથી આ નવ તત્વો માં આવ્યું, નવે તત્વો માં મધ્યમાં આવ્યું ને, નવે તત્વો માં ભૂતાર્થ ની એક જીવિત પ્રકાશમાન છે. એમ તે એક પણ પ્રકાશ તો શુદ્ધ નહીં પણ અનુભવાય છે, અને જે અનુભૂતિ તે આત્મખ્યાતિ છે, ને આત્મખ્યાતિ તે સમય તત્વ ક્યારે છે, આ સર્વ તત્વ નિર્દોષ છે, બાધા રહી છે.